તારીખ 3/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 437 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 783
તે ભ્રાંતિ બે કારણથી વર્તી છે. તેના કારણ મુખ્ય બે પ્રકારે જણાય છે. જીવને ભ્રાંતિ છે એના બે કારણ છે, એક પારમાર્થિક અને એક વ્યવહારિક. વ્યવહારિક એટલે ઉદય આવે ત્યારે જીવ સુખ દુઃખની કલ્પના કરે છે ભ્રાંતિથી, કે જીવને અકલ્યાણનું કારણ છે. પારમાર્થિક એટલે ધર્મના ક્ષેત્રમાં જીવની ભ્રાંતિ વર્તે છે, એમાં મિથ્યા માન્યતામાં, અંધશ્રદ્ધામાં અથવા પોતાના કલ્યાણ કે અકલ્યાણને જોયા વિના રૂઢિગત રીતે ક્યાં સંપ્રદાયમાં ક્યાં કંઈ પણ સંપ્રદાય છોડીને પણ જાય તો કાંઈ ને કાંઈ પ્રકારે પોતાની અયોગ્યતાને લઈને ગોઠવાઈ જાય છે, એ પારમાર્થિક કારણ છે. બંનેમાં સામાન્ય અયોગ્યતા અથવા સામાન્ય ક્ષતિ એ છે કે જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. ખરી મુમુક્ષુતા આવી નથી એટલે શું, કે અંતરથી છૂટવાની વૃત્તિ થઈ નથી. આ પરિભ્રમણથી મારે મુક્ત થઈ જવું છે, ખરેખર મારે મુક્ત થઈ જવું છે એમ પ્રમાણિકપણે વર્તી નથી. સંસાર પણ જોઈએ છે અને મોક્ષ પણ જોઈએ છે. સાવ સંસાર નથી જોતો ને મોક્ષ જોઈએ છે, એ ખરી મોમુક્ષુતા છે. કે ભલે અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો પણ ન જોઈએ કે ન જોઈએ એટલી તૈયારી હોવી જોઈએ, કે ગમે એટલી અનુકૂળતા આવે તો પણ એનો રસ ના આવે. આમ તો જીભ પોતાની ઈચ્છા પ્રમાણે પદાર્થો મેળવવા માટે તલપાપડ હોય છે, અભિલાષી હોય છે, એ પ્રકાર તો બિલકુલ નહીં. એટલે તો જ એને જગતની કિંમત ગઈ છે, જગતને જગતના પદાર્થોની કિંમત ગઈ છે અને આત્મકલ્યાણની કિંમત આવી છે. સમજણપૂર્વક મૂલ્યાંકન થવું જોઈએ કે આ સંસાર કોઈ અપેક્ષાએ પણ ઉપાસવા જેવો નથી. અમુક અપેક્ષાએ ઠીક છે એમને, કોઈ અપેક્ષાએ ઉપાસવા જેવો નથી. કેવળ દુઃખ દુઃખ ને એમાં દુઃખ જ છે. જેટલા ઉદયભાવોનો ઉઠે છે એ બધા આકુલતા લઈને જ જન્મે છે. મિથ્યાત્વ સહિતના વિભાવમાં અનંતી આકુલતા છે. કેવળ પ્રતિકૂળતા દુઃખ છે એવું નથી, આકુલતા તો સર્વત્ર છે, બધે જ છે. કોઈ ભાવ કોઈ સમય બાકી નથી એવો આકુલતાનો. એટલે જેને આત્મશાંતિ જોઈએ છે અને ખરી મુમુક્ષુતા ત્યાં છે, એ આત્મશાંતિ પ્રગટ ન થાય ત્યાં સુધી જીવને ચેન ન પડે અથવા જંપે નહીં, પગવાળીને બેસે નહીં, અજંપો 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 રહ્યા કરે. ખરી મોમોક્ષતા પ્રગતિ હોય તો એવો પ્રકાર આવવો જોઈએ. अजंप, आप हिंदी में क्या बोलते हैं अजंपा का? है बेचैनी, मामूली है अजंपा, तीव्र बेचैनी को अजंपा कहते हैं, छटपटाहट, छटपटाहट, ठीक है। અને એ મુમુક્ષુતા નહીં આવી હોવાને લીધે એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી, ભલે બુદ્ધિ શાસ્ત્ર અનુસાર અર્થ સમજતી હોય તોય, કે ગાથાઓનો અર્થ બરાબર સમજે, અપેક્ષાઓ બરાબર સમજે, વિવિક્ષાઓ બરાબર સમજે, એક અક્ષર નથી પરિણામ્યું, એટલે એ ટીપું નથી પડ્યું હજી. જો ખરી મુમુક્ષુતા નથી આવી તો શાસ્ત્ર જ્ઞાન બધું નિષ્ફળ છે અને ક્રિયા વ્રત સંયમ આદિ બધું નિષ્ફળ છે, તમામ નિષ્ફળ છે, એને એક અક્ષર પણ પરિણમ્યું નથી એમ કીધું. એટલે આત્મકલ્યાણની દિશામાં એક જરા પણ ફાયદો નથી થયો. એ મુમુક્ષુતા નહીં પ્રગતિ હોવાને લીધે સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. સંગ તો ક્યાંથી કરે, હજી તો દર્શનની રુચિ નથી થઈ એમ કે સંગ કરવો તો વળી તો વધારે રુચિ માગે, એ પણ મુમુક્ષુતા નહીં આવી હોવાને લીધે છે. અને તેવા તેવા જોગે, એટલે ક્યારેક સત્પુરુષનો યોગ થાય તો સમર્થંતરાયથી જીવને પ્રતિબંધ રહ્યો છે, તો એના ભાવનો જ સમર્થંતરાય છે, મુમુક્ષુતા નથી પ્રગતિ એ જ એનો મોટો પ્રતિબંધ છે. અને એ મુમુક્ષુતા નહીં પ્રગટ થવાનું કારણ, સૌથી મોટું કારણ, અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજ ઈચ્છાપણું, પોતાની ઈચ્છાએ અસત્સંગને સેવે છે. સત્સંગ અને અસત્સંગ વચ્ચેનો વિવેક કરતો નથી અને વારંવાર અસત્સંગ સેવવાની વૃત્તિ એને અસત્સંગની વાસના કહે છે. વાસના એટલે શું? વારંવાર વૃત્તિ થવી, એનું નામ વાસના છે. ઈચ્છાથી આ કરે, હા ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી જાય, પોતાની પછી બાનો ગમે એ કાઢે, મારે આમ હતું એટલે જવું પડ્યું, મારે આમ હતું, પણ ઈચ્છા પોતાની હોય, નિજ ઈચ્છાથી, એને પોતાની ઈચ્છા છે, કેમ કે એને જવું ગમે છે. એટલે અસત્સંગમાં જે જાય છે જી, એ મુમુક્ષુતાને ઉત્પન્ન નહીં કરવા દે. આપણે એની સાથે બેસવાની ઈચ્છા શું કરવા છે? એની સાથે બેસવાની ઈચ્છા શું કરવા છે એ પહેલા આપણે જોવાનું, એની પાછળ આપણો શું અભિપ્રાય છે. સાથે બેસવાનો શું અભિપ્રાય છે? તો પછી ખોટી વાત તો બરાબર નથી. ગુરુદેવસિંહનું પ્રવચન એવી એકાગ્રતાથી શ્રવણ થવું જોઈએ કે મારી આજુબાજુ કોણ બેઠું છે એ આપણે ભૂલી જઈ શકીએ. તો વાત તો એવી તાત્વિક છે ગુરુદેવશ્રીની, પણ આ બધાની વચ્ચે હું છું એ ભાન ખોટું છે, એ ભાન ભૂલી જવા જેવું. અમે ગુરુદેવનું પ્રવચન સાંભળતા ને પછી આપસમાં પ્રશ્ન કરીએ કે આજે શું સાંભળ્યું, પૂછીએ, એકબીજાને પૂછવાનું થાય છે. આજના પ્રવચનમાં તમે શું સાંભળ્યો, એટલે કોઈ આ ગાથા હતી ને, એટલે એમાં આ બધું ન્યાય ને આવી બધી આ પોઈન્ટ ખાસ આવ્યો ને, આ ન્યાય ખાસ આવ્યો ને, આ બધું ઠીક આવ્યું ને, એવી રીતે બધું ચર્ચા તો એમ જ ચાલે. ખરેખર ગુરુદેવશ્રીના પ્રવચનમાં સાંભળવા જેવું શું છે? વાત નીકળી છે એટલે થોડી ચર્ચી લઈએ. આત્મા સાંભળવા જેવો છે. એ શું સંભળાવતા હતા? આત્મા સંભળાવતા હતા. અને આત્મા એવી રીતે સંભળાવતા હતા, સંભળાવતા હતા એમને એવી રીતે સંભળાવતા હતા કે આત્મરસમાં સરાબોર થઈને, તરબોળ થઈને, આત્મરસમાં વિભોર થઈને સંભળાવતા હતા. કે જે સાંભળતી વખતે આપણી આત્મરુચિને પુષ્ટિ મળે. જેમ માણસ ભૂખ્યો હોય, તરસ્યો હોય, એને ભાવતું ભોજન અને ઠંડુ મીઠું પાણી મળે, ત્યારે શું કહેવાય ખબર છે? આપણી ગુજરાતી ભાષામાં 32 કોઠે દીવા થાય. શું કહે? 32 કોઠે દીવા થાય. એમ આત્મા, શ્રી ગુરુ આત્મા સંભળાવે ત્યારે રુચિના 32 કોઠે દીવા થવા જોઈએ. કેવી રુચિ થવી જોઈએ? જ્યારે 32 કોઠે અંદર દીવા થતા હોય એવી રીતે ગુરુદેવનું પ્રવચન એવી રીતે શ્રવણ કરવા જેવું છે. બાકી નહીં ને ન્યાય નહીં તો બધી બુદ્ધિની રમતો ઘણી છે, અને બુદ્ધિ એમાં ક્યાં ગૂંચવાશે ને ક્યાં ગોથું ખાશે એ ખબર નહીં પડે. સાંભળવા જેવી એક જ ચીજ છે અને તે આત્મા. ગુરુદેવની વાણી હોય સાંભળવા ગમે એ બેસી શકે છે. ગુરુદેવની વાણી સાંભળવામાં કોઈને આપણે એવો અધિકાર નથી કે ફલાણા એ ન આવવું, એવું તો કાંઈ હોઈ શકે ને. ગુરુદેવ પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે પણ ગમે તેને આવવાની છૂટ હતી, કોઈના માટે પ્રતિબંધ નહોતો. પાપીમાં પાપી માણસને પણ આવવાની છૂટ હોય છે, અને એનો અર્થ એમ નથી કે આપણે એનો સત્સંગ કરીએ છીએ, બાજુમાં બેઠા છે અને સાથે બેઠા છે એટલે આપણે એનો સત્સંગ કરીએ છીએ એવો અર્થ એનો થતો નથી. હા, કેમ કે કોઈ પણ જીવ ક્યારે સલટે, ક્યારે પલટે અને ક્યારે આગળ નીકળી જાય એનો હિસાબ કિતાબ આપણે મૂકી શકીએ એવું કંઈ છે નહીં. આપણી પાસે જ્ઞાન, આપણી પાસે એવું કોઈ જ્ઞાન નથી. એટલે દરેકને આવવાની છૂટ હોય, દરેક આવી શકે છે. આપણે આપણા કામે લાગેલા રહીએ તો આપણે કોઈનો વિકલ્પ કરવાની જરૂર નથી, બાજુમાં કોણ બેઠું છે કોણ નથી બેઠું. આપણે આપણા કામ કામથી કામ છે, આપણે આપણી આત્મરુચિને પોષવી છે બસ. અને અસત દર્શનને વિશે સદદર્શન રૂપ ભ્રાંતિ છે. અસત દર્શન એટલે જેમાં સત એવો આત્મા અન્યથા પ્રકારે, વિપરીત પ્રકારે દર્શાવ્યો હોય એવા દર્શનને અસત દર્શન કહે છે. અહીંયા દર્શનનો અર્થ મત થાય છે, દર્શનનો અર્થ મત થાય છે. એટલે અસત મત હોય એમાં સતનો મત થઈ જાય કે એને એ સાચું લાગે, સારું લાગે, બરાબર લાગે. શું એના પ્રકાર હવે એમણે અહીંયા મૂક્યા છે કે કેવા કેવા અસત મતો છે જગતની અંદર. કે એક દર્શન અથવા એક મત એમ કહે છે કે આત્મા નામનો કોઈ પદાર્થ જ નથી એવો એક અભિપ્રાય ધરાવે છે. અભિપ્રાય કયો કે મત કયો? એક જ વાત છે. આત્મા નામનો કોઈ પદાર્થ જ નથી. આ ચારવાક દર્શન છે અથવા નાસ્તિક દર્શન છે. શું? આત્મા જેવો કોઈ પદાર્થ જ નથી. આત્માની નાસ્તિ છે જ નહીં ને. તો કે શરીર હાલે ચાલે છે નહીં તો કે તો મશીનરી છે એવી. એ મશીન ઓટોમેટિક હાલતું હોય એમાં ઓટોમેટિક હાલે છે. મશીનમાં ખોટકો આવે તો મશીન બંધ પડી જાય, એમાં આમાં ખોટકો આવે ત્યારે બંધ પડી જશે. હાથમાં ફાતમાં કાંઈ છે નહીં. એવો એક નાસ્તિક મત પણ છે જગતમાં. અને નાસ્તિક મતવાળા જીવો પણ છે. એના એક મોટા નેતા થઈ ગયા ભૂતકાળમાં, એ ચારવાક કરીને એક વેદાંતમાંથી જુદા પડેલા ઋષિ હતા, મુનિ હતા. એટલે ચારવાકનો મત કહેવાનો છે. પણ અત્યારે એનો કોઈ સંપ્રદાય ન ચાલતો હોય છતાં પણ આત્મા નથી એમ માનતા હોય એ બધા નાસ્તિક મતવાદી છે. આત્મા નામનો પદાર્થ સંયોગિક છે એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનના નો સમુદાય સ્વીકારે છે. કોઈ સંપ્રદાય એવું પણ સ્વીકારે છે કે અમુક સંયોગ થાય ત્યારે આત્મા ઉત્પન્ન થાય એવું પણ માનનારા છે. ખાસ કરીને જે ગર્ભજ જીવો છે એના માટે માનવામાં આવે છે. શું? પછી આત્મા દેહસ્થિતિ રૂપ છે, દેહસ્થિતિ પછી નથી એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી આત્મા છે. શરીર ગયું એટલે આત્મા ગયો હારવાર એમ પણ કોઈ સ્વીકારે છે. આત્મા અણુ છે, બહુ સૂક્ષ્મ અણુ જેવો છે એવો કોઈ અભિપ્રાય સ્વીકારે છે. આત્મા સર્વવ્યાપક છે એવો પણ વેદાંતની અંદર મુખ્ય અભિપ્રાય છે. આત્મા સર્વવ્યાપક છે. આત્મા શૂન્ય છે એ શૂન્ય મતવાદી પણ ચારવાક જેવા છે, નાસ્તિક જેવા છે. આત્મા સાકાર છે, એનો કોઈને કોઈ આકાર કલ્પે છે એવો પણ મત છે. આત્મા પ્રકાશરૂપ છે, તેજનો પુંજ છે, તેજનો પુંજ છે, જ્યોતિ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે એમ પણ માનવામાં આવે છે. આત્મા સ્વતંત્ર નથી એવું પણ માનનારા છે. આત્મા સ્વતંત્ર નથી એટલે હું ભગવાન ઉપરથી દોરી ચલાવે છે, બધા એના રમકડા છે. હા, એવી રીતે સ્વતંત્ર નથી આત્મા. ભગવાનને ભગવાન કે કરે એમ થાય, આપણે કાંઈ ન કરી શકીએ. આત્મા કરતા નથી એવો પણ એક અભિપ્રાય છે. એ જૈન દર્શનમાંથી પણ એવા નીકળે છે, નિશ્ચય પણ એકદમ નિશ્ચય આભાસે. આત્મા કરતા છે પણ ભોગતા નથી એવો પણ એક અભિપ્રાય હોય છે. આત્મા કરતા નથી પણ ભોગતા છે એવો પણ એક અભિપ્રાય ધરાવનારા છે. આત્મા કરતા નથી અને ભોગતા એ નથી એવું પણ માનનારા છે. કુટસ્થ આત્મા જડ છે એવું માનનારા છે. આત્મા કૃત્રિમ છે, કોઈએ બનાવેલો છે એમ પણ માને છે. એ આદિ અનંત નહીં જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. એ અસત દર્શનમાં પણ રસ લઈને એને દ્રઢ કરી નાખ્યું છે. કોઈને કોઈ અભિપ્રાયને, કોઈ ભાવમાં કોઈ અભિપ્રાયને, કોઈ ભાવમાં કોઈ અભિપ્રાયને પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું નથી તે ઉપર જણાવ્યા. એકાંત અયથાર્થ પદે જાણી, એકાંતે એટલે અયથાર્થપણે, અયથાર્થપણે એટલે એકાંતે જાણી. આત્માને વિશે અથવા આત્માના નામે ઈશ્વરાદિને વિશે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. જે જે મતમાં ગયો, જે જે માન્યો એનો આગ્રહ કર્યો છે. એ મેલેડીને માને, મેલેડીનો આગ્રહ રાખે. જે જેને માને એનો આગ્રહ રાખે છે. પછી એ તો મિથ્યાત્નું બળ છે. મિથ્યા માન્યતાનું એ બળ છે. શ્રદ્ધા અંધશ્રદ્ધા પણ શ્રદ્ધા છે ને, એનું બળ છે, જલ્દી ન છૂટે. અને એને કંઈ કહેવાય નહીં, કે તને બહુ દુઃખ થાય એટલે કહેવાય નહીં કાંઈ. પૂર્વે આગ્રહ કર્યો છે એવું જે અસત્સંગ નિજિચ્છાપણું અને મિથ્યા દર્શનનું પરિણામ, તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, ત્યાં સુધી એની મુક્તિ ન થાય. શું એનો ક્લેશ મટે નહીં, દુઃખ મટે નહીં અને મુક્ત થાય નહીં. અને તે અસત્સંગ આદિ ટાળવાને અર્થે એ ત્રણેય વાત, અસત્સંગ, અસત માન્યતા, શું નિજિચ્છાપણું, એ ત્રણેય મટાડવાને અર્થે સત્સંગ, અસત્સંગની સામે સત્સંગ, નિજિચ્છાની સામે જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું. કેવા શબ્દો લીધા છે, નાનીની આજ્ઞાકારિતા મારે એવું એવું હળવું ન લીધું, નાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અત્યંત અંગીકૃતપણું, પૂરેપૂરું અંગીકૃતપણું. અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું, નિજિચ્છાપણું નહીં પણ આત્માપણું, તે જાણવા યોગ્ય છે. આ રીતે જીવના જે પરિભ્રમણના કારણરૂપ વિપરીતતાના દોષ છે એ આ રીતે મટે. સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું, મૂળ સ્વરૂપ, તે જાણવા યોગ્ય છે. અન્યથા જાણ બીજી રીતે માનવા જેવું નથી. મૂળ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ, અને એ જિજ્ઞાસા એવી હદે તૈયાર થવી જોઈએ, વધવી જોઈએ વધીને, કે જ્યાં સુધી એ જિજ્ઞાસાની પૂર્તિ ન થાય ત્યાં સુધી જીવને ચેન ન પડે. અને એ ચેન નહીં પડવાથી ક્યાંય રસ ન પડે. એક દ્રષ્ટાંત લઈએ, એ 25 વર્ષનો જવાન છોકરો ગુમ થઈ ગયો હોય, રાત્રે ઘરે આવવો જોઈએ, આવે નહીં, 10 વાગે તો આવી જાય છે પણ તો 11 વાગ્યા કેમ નહીં આવ્યો હોય, 11:30 થયા, 12 થયા, 12:30 થયા, 1:15, હે, પછી હું ઉડી જાય. શું થયું છે, માંડે ચારે કોર તપાસ કરવા માંડે, બધે થઈ જ્યાં જ્યાં તપાસ કરે, અહીંયા નથી, અહીંયા આવ્યા નથી, અહીંયા જોયા નથી, અહીંયા છે ને, અહીંયા છે ને, અહીંયા છે. આ ભાઈ બધ દોસ્તા સગા સંબંધી જ્યાં ત્યાં જેટલી શંકા પડે, આડોશી પાડોશી બધા, ક્યાંય નથી, ક્યાંય નથી. શું થયું છે, શું થયું છે, શંકામાંથી કુશંકા જન્મે, પછી શું થાય, શંકામાંથી કુશંકા થાય, કંઈક થઈ ગયું હશે, ક્યાંક કોઈ લઈ ગયું હશે, ક્યાંક ખૂન ખરાબો થયો હશે, કોઈ કિડનેપિંગ થયું હશે, જીવતો હશે કે નહીં જીવતો હોય, સુખી હશે કે દુઃખી હશે, કોઈ ગુંડા લીજીને મારે, શું કરતા હશે, શું થતું હશે, કેવી બેચેની ઊભી થાય. પછી બીજી રીતે ખાવું ભાવે, નો ઊંઘવા ટાણે ઊંઘ આવે, નો ખાવા ટાણે ખાવું ભાવે. અને કોઈ મળવા આવ્યું હોય, હે, તો મળવા બેસી જાય ને, વાતો કરો, રસ ચડી જાય ને, તમે ઘણા વખતે આવ્યા, આપણે તમે આવ્યા છો ઘણા વખતે, પણ અત્યારે અમે ઉપાધિમાં છીએ, શું કે આપણે ઘણા વખતે મળ્યા, તમે આવ્યા, પણ હવે તમારું અમારે બધું કરવું જોઈએ, સ્વાગત સરભરા, પણ હવે અત્યારે અમે એવા ઉપાધિમાં છીએ ને, કઈ થઈ શકે એવું નથી. આત્મા ખોવાઈ ગયો છે એને ગોતવાની જિજ્ઞાસા આથી વધારે આવવી જોઈએ, એને એ ભૂમિકાનો વૈરાગ્ય કીધો છે. આ મુમુક્ષુની ભૂમિકામાં છે, એ ભૂમિકાનો વૈરાગ્ય કીધો છે. એવી અંતર જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસા એને કીધી. કેવી? પૂર્વે ક્યારે ન જાગે હોય એવી જિજ્ઞાસા, પરમ વૈરાગ્ય સહિત હોય છે. ક્યાંય રસ ના આવે, ક્યાંય રસ ના આવે, એની પાછળ જ એનું, એમણે કહેતા ને એ પ્રોગ્રામને ફ્રેમિંગ જ પાછળ જ પરિણામ લાગ્યા રહેતા હોય, એથી વધારે. એ તો 12 વાગે એટલે ઊંઘે આવે, એવું તો ઊંઘ જ ન આવે. એક પરિભ્રમણની વેદનાને ચિંતના હોય ત્યારે ઊંઘ ન આવે, ને એક આત્મા ખોવાઈ ગયેલો ગોતતો હોય ત્યારે ઊંઘ ન આવે. ગોતા જ કરતો, અંદર ગોતા જ કરતો, અંદર મારું મૂળ સ્વરૂપ કેવું, મારું મૂળ સ્વરૂપ કેવું છે કોઈ કલ્પના ન કરે. જ્યાં સુધી ભાવભાષણ ના આવે, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ, મૂર્તિમંત સિદ્ધપદ સ્વરૂપ, શરીર જેટલી મૂર્તિ છે, જેટલું આ શરીર છે એટલી જ મૂર્તિ છે, સાક્ષાત સિદ્ધપદ છે, એ ભાષે નહીં, એવું ભાષે નહીં ત્યાં સુધી ગોતા જ કરે, રાત દી ગોતા કરે, રાત દી ગોતા કરે, ખાતા પીતા હાલતા ચાલતા હું ઉતા બેસતા ઉડતા નાતા ધોતા એને જ ગોતા કરે. એ એક ઈ ભૂમિકાની ચિંતના છે. શું કે છે? એવું પરમાર્થ એવું જીવનું આત્મા પણ આત્મા આત્મ સ્વરૂપ જાણવા યોગ્ય છે. પૂર્વે થયા એવા જે તીર્થ, જે એ વખતની જે જિજ્ઞાસા ચિંતના છે, એ દર્શનોને સાવ ગાળી નાખે છે. પછી નિર્મોહી પદાર્થ ભાસે છે, કારણ કે મોહ રહિત પદાર્થ છે ને, એ પછી ભાસે છે, ત્યાં સુધી નથી ભાસે, એમ છે. પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષો, તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ, તેનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે તન્મયપણે જીવ સ્વરૂપને વિચારી, એટલે જ્ઞાનમાં લઈ, જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે તે આત્મા અને બીજા સર્વ પદાર્થો, તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આવી રીતે એમણે આત્માને પ્રસિદ્ધ કર્યો છે, અથવા આત્માને કહ્યો છે, આવી રીતે કહ્યો છે. એ ભ્રાંતિનો, બધા પ્રકારની ભ્રાંતિનો વિચાર વિકલ્પ એ એક પ્રકાર છે પરિણામનો, અને અનુભવ એ બીજો પ્રકાર છે પરિણામનો. અહીંયા અનુભવના સિમ્પટમ્સ બધા લખ્યા છે. અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, ભ્રાંતિના પ્રકાર અનેક છે એટલે એનો વિચાર ઘણો કર્યો છે એમ કહેવું છે. પછી જીવમાં અત્યંત એકાગ્રપણે તન્મયપણે શુદ્ધ સ્વરૂપે જીવ સ્વરૂપે સ્થિતિ કરી, એ અનુભવના બધા લક્ષણો કયા છે? આત્મા વિકલ્પ ગોચર નહીં હોવાથી અને કોઈ પણ આત્મા સંબંધીના વિકલ્પોની પહોંચ પણ આત્મામાં નહીં હોવાથી એ વિકલ્પની કોઈ સફળતા નથી. જ્યાં સુધી જિજ્ઞાસા છે, નિર્ણય કરવો છે, અન્વેષણ એટલે શોધ કરવી છે, ત્યાં સુધી વિચાર વિકલ્પ હોય છે, પણ એના ઉપર વજન નથી હોતો. હોય છે તો પણ એના ઉપર વજન નથી હોતો. આરાધના સમયે તો આત્મા પ્રત્યક્ષ છે, અને પ્રત્યક્ષનું આરાધન છે, પરોક્ષનું આરાધન નથી. એ અત્યંત તન્મયપણે એકાગ્રપણે શુદ્ધ જીવ સ્વરૂપે સ્થિતિ કરી સ્થિતિ કરી છે, એવી રીતે એમણે પરિણમન કર્યું છે. તીર્થંકર આદિએ પ્રત્યક્ષ કર્યો છે આત્માને, ટૂંકાનો અનુભવ પ્રત્યક્ષ કરેલો છે. તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહીતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ પણ આર્યો છે. નિર્ભ્રાંતપણે જાણવા માટે ઘણો કઠિન પુરુષાર્થ પણ આર્યો છે. તીવ્ર પુરુષાર્થથી અનુભવ કરેલો છે. અનુભવ સામાન્ય પુરુષાર્થથી ના આવે કોઈ દિવસ. અનુભવ માટે પુરુષાર્થની ડિગ્રીને પ્રચંડ પુરુષાર્થ કહેવાય છે. કેવો કહેવાય છે? પ્રચંડ પુરુષાર્થ કહેવાય છે. ત્યારે અનુભવ હોય છે, એમને અનુભવ નથી હોતો. વિકલ્પની ઝાળ અને વિકલ્પની લાળ તૂટવી બહુ મુશ્કેલ છે. ચાલ્યા જ કરે પછી કઈ ખાણમાંથી આવે છે કેવું મુશ્કેલ છે. એ નિર્વિકલ્પ સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ પ્રચંડ થાય ત્યારે નિર્વિકલ્પ દશા આવે, ત્યારે એકાગ્રતા તન્મયતા શુદ્ધ જીવ સ્વરૂપે સ્થિતિ થાય છે. ત્યાં સુધી નથી થતી. અને એ વિકલ્પ છે એ આત્માના પ્રત્યક્ષ અનુભવ વચ્ચે મોટી દિવાલ છે કે જે આત્માનું પ્રત્યક્ષ દર્શન થવા ન દે. પોતે જ સ્વરૂપે હોવા છતાં પણ એને પરોક્ષ તરીકે રાખે, વચ્ચે પડદો દિવાલ, વિકલ્પની દિવાલ. એવું વિકલ્પનું અંતરાયપણું જોઈને, શું વિકલ્પનું એવું અંતરાયપણું જોઈને એ વિકલ્પનો રસ જરા પણ નહીં આવવો જોઈએ. નડતર છે. શું છે? સાધક નથી, વિકલ્પ કોઈ સાધક નથી, આત્મા નો વિકલ્પ નડતર. આત્મા સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ પદાર્થ છે. કેવો છે? સહજ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અથવા અનંત પ્રત્યક્ષ પદાર્થ છે. પ્રત્યક્ષ પ્રત્યક્ષતા પણ અનંતી છે, જે કેવળ જ્ઞાનમાં પ્રગટ થઈ છે, સ્વરૂપમાં જ છે, સ્વરૂપમાંથી પ્રગટેલી છે. એવા આત્માને વિકલ્પની આડમાં સાવ ન દેખાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એવી આડ આવે છે તો એ વિકલ્પ એને આડો આવે છે, નડતર થાય છે, એમ જાણવા જોઈએ. વળી એ વિકલ્પ મલિન પણ છે, આકુલતાજનક પણ છે, અને નિર્વિકલ્પ સ્વરૂપથી વિપરીત પણ છે. વિકલ્પ અને નિર્વિકલ્પ પ્રતિપક્ષમાં છે, વિપરીત છે એકબીજાથી, એટલે ઈચ્છનીય નથી.
વિકલ્પ
વિકલ્પ માત્ર
દુઃખરૂપ છે, મલિન છે, આત્મતારૂપ છે. જ્યાં આત્મ સ્વરૂપનો વિકલ્પ શ્રદ્ધા હેય છે, આકુલતાઓને ઉપજાવનાર છે,
તો બીજા વિકલ્પ સ્થુલ વિકલ્પની શું ચર્ચા કરવી,
શું વાત કરવી,
એ તો વાતે કરવા જેવી નથી.
ઉપાડુદેવ કોઈ વાર લખે છે
કે પરમાર્થની વાર્તા વાત કહેતા પણ અમારી વાણી હવે મૌનપણાને ભજે છે, કે એ વિકલ્પ પણ પોસાતા નથી એમને, કે પરમાત્માની આત્માની વાત કરવી, આત્માના કલ્યાણની વાત કરવી,
સ્વરૂપમાં સમાઈ જવું છે,
ઠરી જવું છે, ઠરવા યોગ્ય એવું જે સ્વરૂપ છે એમાં
ઠરી જવું છે,
શાંત થઈને ઠરવું છે,
એમાં વાણી
બોલવું,
લખવું, કહેવું
પ્રતિકૂળ પડે છે,
એવું લખે છે ઘણી વાર.
અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આર્યાધો છે. આત્માને એ પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. આહારની વાત આવે તેવો તીર્થંકરાદિ જ્ઞાનીએ આત્માને જોયો છે કે એ પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરીને એક પણ આહારના પરમાણુ
આત્માને અડતો નથી,
અને આ શરીરના સંયોગે હોવા છતાં પણ
સ્પષ્ટ એવો અનાહારી આત્મા.
કેવો આત્મા છે?
અનાહારી એવો આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે.
ખોરાકથી અન્ન પાણીથી જીવનાર નથી જોયો,
સ્વરૂપથી જીવનાર જોયો છે. આત્મામાં એક જીવત્વ નામની શક્તિ છે.
કેવી?
જીવત્વ નામની શક્તિ છે. એ શક્તિ એની હદ નથી એટલી બધી એમાં તાકાત છે. કેટલી?
બેહદ તાકાત વાળી જીવત્વ શક્તિને લઈને આત્મા અનાદિ અનંત જીવે છે. બધાનો આત્મા, કોઈનો આત્મા એવો નથી મરે છે, બધાનો આત્મા અનાદિ અનંત જીવે છે. મૃત્યુ થાય છે તો ક્ષેત્રાંતર, સ્થાનાંતર થાય છે, રૂપાંતર થાય છે, પર્યાયાંતર થાય છે, આત્મા મરતો નથી. કેમ કે એની જીવત્વ શક્તિને લઈને એ અનાદિ અનંત જીવતો રહેવાનો જ છે. મર્યો એવો અનુભવ કરે એ મરણતુલ્ય દુઃખને અનુભવે છે, મરતો નથી. નહીં મરતો હોવા છતાં મરણતુલ્ય દુઃખનો અનુભવ કરે છે. મૃત્યુની કલ્પના છે, વાસ્તવમાં મૃત્યુ જેવી કોઈ ચીજ જ નથી. આ જગતમાં મૃત્યુ જેવી કોઈ ચીજ છે જ નહીં, કેમ કે આત્માનો નાશ થતો નથી. જ્ઞાનીઓએ
એ આત્માને સ્વરૂપથી જીવનાર જોયો છે.
જીવત્વ શક્તિને લઈને સદાય જીવતો રહે એવો જોયો છે. આહાર પાણીને હવાથી હું જીવું છું એવું આત્માને માટે નથી.
મુનિરાજ હોય છે, આહારનો વિકલ્પ આવે છે મુનિ દશામાં પણ. આમ તો દેહથી ભિન્ન જાણ્યો છે, અનાહારી આત્મા જાણ્યો છે, અનુભવે છે, પ્રત્યક્ષ કરે છે, છતાં આહાર માટે જંગલમાંથી ચાલીને નગરમાં આવે છે. આહારનો યોગ ન પણ બને, કેમ કે મુનિ છે એ વિધિ સહિતના જ આહારને લીએ છે. દીનતાથી લાંબો હાથ કરીને ભિક્ષા માંગતા નથી. એમને યોગ્ય, એમના પદને યોગ્ય એવી નવધા ભક્તિ સહિત આહાર દેનાર મળે તો આહાર લે, નહીતર પાછા વળી જાય ત્યારે શું થાય? ફેર્યા ન કરે, આહાર ન મળે ત્યાં સુધી આટા મેળા કરે એમ નથી, શું વિકલ્પ છૂટી જાય છે, જેમ જેમાં પછી જમવાનો વિકલ્પ નથી એવી રીતે, એવી રીતે જેમાં વગર જમવાનો વિકલ્પ છૂટી જાય છે. જંગલમાં પાછા વળી જાય, શું પરિણામ આવે? કે પ્રત્યક્ષ મારો આત્મા અનાહારી છે. કેવો છે? અનાહારી એવો મારો આત્મા પ્રત્યક્ષ છે. આ આત્માને વિકલ્પ કેમ ઉઠ્યો આહારનો? અનાહારી આત્માના અનુભવમાં બિરાજમાન થઈ જાય, પછી જયારે વિકલ્પ આવે ત્યારની વાત. ત્યારે નિયમ નથી કે બીજા દિવસે વિકલ્પ આહારનો આવે જ તે, ગમે એટલા દિવસનો આવે. એવી આત્મવૃત્તિ બળવાન થઈ જાય છે. ક્લેશ, દુઃખ, અસાતાનું દુઃખ એવું કાંઈ થતું નથી. શરીરમાં શક્તિ આવે ફાવે એવું કાંઈ જોતા નથી. આહાર મળે એને થોડી પ્રતિકૂળતા માને, ઊંધા પલાખા છે, ઊંધા પલાખા. કેમ કે એટલો ભંગ પડ્યો છે, એટલો ભંગ પડે છે, નથી ઇચ્છતા. એ અનાહારી આત્મામાં સદાને માટે અનાહારી રહેવા જ ઈચ્છે છે. આહારનો વિકલ્પ ઉઠે છે એમને યોગ્ય નથી ગણતા, અને એ આહાર લેવા નીકળે છે તો પણ પોતાનું ધ્યાન વિશેષ જામે એટલા માટે, શરીર માટે નહીં, સંયમ આદિ સાધન માટે. અને ન મળે તો એનો કાંઈ રંચ માત્ર એનો વિકલ્પ નથી. જેમ કોઈ પેટ ભરાઈને હોહિયા થઈ જાય ને ખાવાનું બિલકુલ ઈચ્છા ન રહે, કે બિલકુલ ઈચ્છા છે જ નહીં, હોનાનો કટકો આપો તો ફાવે નહીં, ભાવે નહીં, એવા એવા તુષ્ટ થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે. તુષ્ટ એટલે સંતુષ્ટ થઈ જાય છે, પાછા વળે છે એટલે એવી રીતે પાછા વળે, અને નિજાનંદમાં લીન કેટલી કરતા જાય છે. એને ગુરુ ઉપદેશ થાય પાછા આપણે, એવી વાત છે. નિગ્રંથ ગુરુ એવા હોય છે જેને દેહ માત્ર પરિગ્રહ છે પણ ઉપયોગનો જેમાં ફેલાવ નથી. દેહ માત્ર પરિગ્રહ હોવા છતાં પણ એ ઉપયોગનો એમાં ફેલાવ નથી, દેહમાં ઉપયોગ પ્રસરતો નથી, વ્યાપતો નથી, દેહમાં આત્મામાં જ વ્યાપે છે. એવી રીતે મસ્ત હોય છે, સ્વરૂપમાં મસ્ત હોય છે. કેવળ જ્ઞાન એમને એમ કઈ આવે છે? કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે મુનિ એટલે. કેવળ જ્ઞાનની તળેટીમાં ઉભા છે અને ગમે ત્યારે અંતર્મૂર્તની છલંગ મારીને કેવળ જ્ઞાનમાં પહોંચશે. એવા પુરુષાર્થની રમઝટ બોલાવે છે અંદર, રાત ને દિવસ, રાતે હોતા નથી. એવા પાછળ પડી ગયા છે એવા મુનિઓ હોય છે. એવા બહુ દુષ્કર એવો પુરુષાર્થ હાર્યા જ હોય છે. એવો પુરુષાર્થ જેને હાર્યા જો છે એને આત્માને અનાહાર સ્વરૂપથી જોયો છે, અને એ નિજાનંદમાં કેલી કરે છે, લહેર કરે છે. એમ જોનાર એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે. બે વખત લખ્યું છે એ તીર્થંકર આદિ ત્યાં જોનાર એવા આત્મા, એવા આત્માને જોનાર એવા જે તીર્થંકર જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે. તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી. એમણે આત્મા જોયો એમ કહેવું એ ભાષા મેળ ખાતી નથી, કેમ કે પોતે પોતે શુદ્ધાત્મા છે. પોતે પોતાને જોયો એમ કેમ કહેવાય? એ તો કર્તા ને કર્મ સબ્જેક્ટ નો ઓબ્જેક્ટ જુદા જુદા થઈ ગયા એમ કે છે. એવું નથી આમાં, એમ કે છે. તથા પ્રમાણી ધર્મે એમ કહેવાય છે કે એમણે આત્મા જોયો, એ વાણીનો ધર્મ છે. વિકૃત કરીને વાત બતાવે, એ વાણીનો ધર્મ છે કે વાતને વિકૃત કરીને બતાવે છે. અસલિયત તો જુદી જ છે આખી, એમ કહેવું છે. બહુ સરસ કેવું ઘૂંટી ઘૂંટીને એમણે નાખ્યું છે, નીચે બહુ સરસ આવે છે. કાલના સ્વાધ્યાયમાં લઈ લઈશું. ચલો સરસ વાત. ચૈતન્ય ઘન એવો જીવ કેવી રીતે કહે છે પોતે, એ આ દોહાને વિશે એવી વાત કરી છે. એમ કરીને સમતા રમતા ઉરતતાની વાત છે ને, એ વિશે ચાલ્યો છું.